તારીખ 29/8/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101
ચાલે છે પાન 282 મુમુક્ષુતાના પરિણામોમાં ઉન્નતિક્રમ કયા પ્રકારે છે કે જે પરિણામો મોક્ષ માર્ગને સમીપ થઈ જાય છે આખરમાં એ આ પત્રનો વિષય છે. એમાં છેલ્લે મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં રોકનારા મુખ્ય કરીને જે ત્રણ કારણો છે એની ચર્ચા કૃપાનંદીએ કરી અને છેલ્લે એમ કહ્યું કે પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન કારણ છે. એટલે કે જ્ઞાની પુરુષનો પરમ વિનય થવો એ દર્શનનું ઘટવાનું ઉત્તમ કારણ છે અને સુગમ કારણ છે. દર્શનો અનેક પ્રકારે ઘટે છે, એમાં જુદા જુદા જે પ્રકારો છે તેમાં ભૂલ થવાની સંભાવનાઓ ઘણી છે, પરંતુ જો સત્પુરુષનો યોગ હોય અને તેમના પ્રત્યે પરમ વિનય આવે તો તે સુગમપણે સારા સારી રીતે સારા પ્રમાણમાં દર્શનનો અનુભાગ તૂટે છે. એ સુગમમાં સુગમ ઉપાય અને ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. એટલે એ બળવાન સાધન છે અને ઉપરના ત્રણેય કારણોનું બીજ, ત્રણેય કારણો ટળવાનું બીજ, ત્રણેય દોષો મટવાનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. અને પરમ પ્રેમથી પરમ હિત બુદ્ધિએ પરમ ઉપકાર બુદ્ધિએ સમર્પણ આવે એ આ બધા કારણો ટળવાનું બીજ છે. અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. વધારે શું કહેવું આ વિષયમાં. બીજા માર્ગે કોઈ સાધવા ચાહશે કદાચ તો બીજો માર્ગ નથી. આ માર્ગ કોઈને અનુકૂળ ન આવે, ન લાગે કે અમને આ વાત બરાબર નથી લાગતી અને અમે કંઈક બીજી રીતે પણ કરવા ઈચ્છીએ છીએ, ત્યારે એની સામે આ વાત કહે છે કે અનંતકાળે એ જ માર્ગ છે. બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. પહેલું અને ત્રીજું કારણ જવા માટે બીજા કારણની હાનિ કરવી. પહેલું એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છાનો દોષ અને પદાર્થનો અનિર્ણય છે એ પ્રકારનો દોષ. એ બંને દોષ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, એટલે કે પરમ વિનયમાં વર્તવું, પરમ વિનયમાં ઓછપ હોય તો તે ઓછપ ટાળવી. કેટલાક જીવો જાણીને કે અજાણપણે સત્પુરુષનો વિરોધ કરે છે, એ તો દયાને પાત્ર છે, કરુણાને પાત્ર છે, એની ચર્ચા કરવી નકામી છે. પણ જેઓ સત્પુરુષને સ્વીકારે છે, માને છે, છતાં પરમ વિનયમાં નથી આવતા તો એ એક એવો દોષ છે કે જેને લઈને યોગ્યતા રોકાય છે, માર્ગ પ્રાપ્તિને એ બાધક કારણ બને છે. એને કૃપાળુ દેવે એક પત્રમાં વંચના બુદ્ધિ કહી છે. ઘણું કરીને 661મો પત્ર છે. પાનું 490 આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. શાસ્ત્ર બે પ્રકારે વંચાય છે, એક આત્માર્થે વંચાય છે અને એક સૂક્ષ્મ અથવા જાણપણું વધારવાના લોભથી શાસ્ત્રનું અધ્યયન થાય છે. તો આત્માર્થને છોડીને આત્મકલ્યાણના લક્ષ્યને ચૂકીને જો શાસ્ત્રનું અધ્યયન વાંચન શ્રવણ થતું હોય તો અને એમ કરતાં કૃતાર્થતા માને છે એટલે હું કંઈક કરું છું, મેં કંઈક મારા આત્મકલ્યાણ અર્થે હું કંઈક કરી ચૂક્યો છું એવી કૃતાર્થતા માની હોય તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા હજી ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, સત્પુરુષનો યોગ પ્રાપ્ત થાય તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે એવો યોગ હોવા છતાં પણ બીજી રીતે, જેમ અહીંયા કહ્યું ને કે અનંતકાળ એ જ માર્ગ છે, બીજી રીતે સ્વચ્છંદના નિર્વાહ અર્થે એમાં સ્વચ્છંદનો નિર્વાહ થાય છે, બીજી રીતે કરવા જાય છે. શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી એટલે કોઈ એક વચન ઉપર ભાર મૂકીને છે મુખ્ય સાધન એવો સત્સમાગમ. મુખ્ય સાધન તો સત્સમાગમ છે, તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર ઉપર મૂકે છે, એને બરાબર ગણે છે, સત્સંગ સમાન ગણે છે અથવા સત્સંગથી કોઈ અધિક ગણે છે. તે એ પ્રકારે કે સત્પુરુષ ચોથા ગુણ સ્થાને બિરાજમાન છે અને અમારી પાસે જે મહાન શાસ્ત્રો છે તે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને વર્તતા આચાર્યોના લખેલા છે. માટે ઉપર ઉપરના મહાત્માઓના વચનામૃત અમારી પાસે છે, એમને સત્સમાગમ કરતાં શાસ્ત્ર વાંચવું વધારે ઠીક લાગે છે. કેમ કે ઉપરના ગુણસ્થાનવાળા મહાન આચાર્યોના શાસ્ત્રો છે. તો કહે છે કે છે મુખ્ય સાધન એવો જે સત્સમાગમ, બે સરખું છે એમ ગણીને અથવા શાસ્ત્રો ઉપર વધારે ભાર મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. અપ્રશસ્ત એટલે શુભનો પ્રકાર નથી, અશુભનો પ્રકાર છે, એ શાસ્ત્ર ઉપર ભાર મૂકે છે. આ વિષય કૃપાળુ દેવે બહુ ઊંડાણથી નિરૂપિત કર્યો છે. એ પ્રકારના પરિણામવાળા જીવની નાળ પકડી છે એમ કહ્યું તો ચાલે, અને એની નાળના ધબકારા માપીને એમ કહ્યું કે આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એવું જીવ ક્યારે કરે? પ્રત્યક્ષ સત્પુરુષ બિરાજમાન હોય એને ગૌણ કરીને શાસ્ત્ર વાંચવા બેસી જાય એવું ક્યારે કરે? કે જ્યારે એને પોતાનો અહમ ભાવ વધી ગયો હોય ત્યારે જ કરે. એ અપ્રશસ્ત પરિણામ છે, અશુભ પરિણામ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે ચોક્કસ, અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને. એને સ્વચ્છંદ મીટો નથી એ સીધા શાસ્ત્ર વાંચવા જાય તો બહુ ભાગ પોતાને નુકસાન કરે છે. એટલું લક્ષ્ય રાખી શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્ર અભિનિવેશ ગણવા યોગ્ય નથી. આ પ્રકારે પણ બીજી રીતે કોઈ કાર્ય કરવા માગે તો ન થઈ શકે એ વાતનો ઉલ્લેખ એમણે કર્યો છે 661માં. જો એક આ જ સંદર્ભ નીકળે છે પત્ર 526માં, પાનું 422, એમાં નીચેનો છેલ્લો પેરેગ્રાફ છે. તે સાધનને આરાધના અર્થે આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ એક છે. શું સાધન કયા છે? સત્સંગ, સદગુરુ અને સત્શાસ્ત્ર આદિ જે સાધન કયા છે તે સાધનને આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુપણે છે. તથાપિ જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. હવે વંચના બુદ્ધિ એટલે શું? વંચના બુદ્ધિ એટલે સત્સંગ, સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં, એનો અભાવ. જે પરમ વિનય આવવો જોઈએ એના બદલે ઓછો વિનય હોય ત્યારે જીવને ભ્રમ થાય અથવા વંચનાપણું થાય, છેતરવા છેતરાવાપણું થાય, પોતે પોતાથી છેતરાઈ જાય. તે એ પ્રકારે કે હું ક્યાં વિરોધ કરું છું, હું તો વિનય કરું છું ને, મારો વિનય કદાચ બીજા કરતાં ઓછો હોઈ શકે પણ વિનય તો કરું જ છું. તો કે જે ખરા આત્મભાવે જે પરમ વિનય આવવો જોઈએ એવો પરમ મહાત્માનો અભાવ, એવી મહાત્મા બુદ્ધિ નહીં થવી, અને પોતાના આત્માને હજી સુધી અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે માટે પોતાની અલ્પજ્ઞતાને લઘુતા વિચારીને અમહાત્મા બુદ્ધિ નહીં, પોતાની પામરતા ન લાગે, અને તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. ત્યાં પણ એટલે સત્પુરુષના યોગમાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ પરિભ્રમણથી ભવભ્રમણ ભવ પરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. એટલે જો પરમ વિનય ન આવે ને ઓછો વિનય હોય તો પણ એને ભવ પરિભ્રમણનો ભય લાગ્યો નથી અને પોતે પોતાથી છેતરાય છે એમ સમજવા યોગ્ય છે. વધારે લક્ષ્ય તો પ્રથમ જીવને આ થાય, આ લક્ષ્ય જો વધારે થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. આ લક્ષ્ય ન હોય પરમ વિનયનું તો એને શાસ્ત્રાર્થ કે આત્માર્થની પ્રાપ્તિ નહીં થાય, સિદ્ધ એટલે પ્રાપ્તિ થવી એમ નહીં બની શકે. કે હું કઈ અવિનય નથી કરતો, વિનય કરું છું માટે મારી લાઈન બરાબર છે, પણ પરમ વિનયની ઓછપ છે એ માર્ગ પ્રાપ્તિમાં રોકનારું કારણ છે, એ વાત નથી સમજાણી હોતી. તો હું વિનય કરું છું, એ વિનય કરું છું એમાં એને સંતોષ પકડાય છે અને પરમ વિનય સુધી આવતો નથી જીવ, તો ત્યાં એ છેતરાઈ જાય છે. જેટલું મહાત્મા આવવું જોઈએ પરમેશ્વર બુદ્ધિએ એટલું મહાત્મા ન આવે તો જીવ પોતે પોતાથી છેતરાઈ જાય છે એવો પ્રસંગ બને છે. પરમેશ્વર બુદ્ધિ નથી આવી તો પોતાનું લઘુત્વ પણ નથી આવ્યું, એ તો બંને સાથે જ છે. અહીંયા પરમ મહાત્મા આવે તો પોતાનું પરમ લઘુત્વ આવ્યા વિના રહે નહીં. એટલે પહેલું અને ત્રીજું કારણ જવાને માટે, ટળવાને માટે, બીજા કારણને હાનિ કરવી એટલે પરમ વિનયની ઓછપ હોય તો ઓછપ ટાળી દેવી એમ કહેવું છે. ઓછપ એવું લીધું છે, પરમ દૈન્યતાની ઓછાઈ લીધી છે એ ટાળી દેવી. અને મહાત્માના યોગે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, તેમના લૌકિક આચરણને ગૌણ કરીને, તેમના બાહ્યાચરણને ગૌણ કરીને અંદરના અલૌકિક સ્વરૂપને ઓળખવું. અહીંયા કોઈને પ્રશ્ન થાય તો ઓળખવું તો છે પણ કઈ રીતે ઓળખાય, આ પ્રશ્ન અહીંયા સંભવિત છે. કૃપાળુદેવે બધા ખુલાસા કરી નાખ્યા છે, વાત અધૂરી નથી રાખી, તરત જ લખે છે કે કઈ રીતે ઓળખાય, કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, ઓળખાશે જરૂર. ક્યારે? ઓળખવાની તીવ્રતા આવશે ત્યારે. જ્યાં સુધી ઓળખવાની તીવ્રતા નહીં હોય ત્યાં સુધી જીવ સત્સંગ યોગે પણ ઉપર ઉપરથી જશે. પોતાને ઓળખવાની તીવ્રતા ન હોય ત્યાં સુધી જ્ઞાનમાં તે પ્રકારની ઓળખાણ થવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. ખાલી જગ્યા નથી હોતી, ક્યાંથી ઓળખાણ થાય? એટલે લખું કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એવા જે ઓળખવાની તીવ્રતાવાળા મુમુક્ષુ હોય છે એના જ્ઞાન નેત્રો, આ ચર્મચક્ષુની વાત નથી, કેમ કે ચર્મચક્ષુથી તો બાહ્ય પરિસ્થિતિ દેખાય છે, એના જ્ઞાન નેત્રો, સમજણના નેત્રો મહાત્માને એટલે સત્પુરુષને ઓળખી લે છે. સત્પુરુષને ઓળખવા માટે ઉત્તમ પ્રકારની પાત્રતા અપેક્ષિત છે, એ જીવો ઓળખી શકે. એ સિવાય બીજા જીવોને ભ્રાંતિ થવાનો સંભવ છે અને જ્ઞાની ઓળખી શકે. એવું નથી કે માત્ર જ્ઞાની જ્ઞાનીને જ ઓળખી શકે અને મુમુક્ષુ ન ઓળખી શકે, એવો સિદ્ધાંત નથી, એવું વસ્તુનું સ્વરૂપ પણ નથી. અને એ વાત કૃપાળુ દેવના આ વચનોથી સ્પષ્ટ થાય છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, એટલે ઓળખીને જેને દ્રઢ નિશ્ચય થાય છે, હવે આખી વાતને શરૂઆતથી ક્રમમાં લઈ લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય, ઓળખાણ થાય, તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, ત્યાં સુધી પહોંચે, પહેલેથી છેલ્લે સુધી. પ્રથમ મોહાશક્તિ મટે, દ્રઢ મુમુક્ષુતા એટલે મોક્ષનો લક્ષ બંધાય, ધ્યેય બંધાય, પોતાના દોષને અવલોકન ભણી ચિત્ત વળી જાય, આ લોકમાં એને કોઈ પણ પદાર્થ સત્પુરુષથી અધિક ભાસે નહીં, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવીને પદાર્થ નિર્ણય સુધી પહોંચે છે. જ્યારે પદાર્થ નિર્ણય થાય છે ત્યારે આકુલતા તેથી મટે છે, તેથી ત્યારે એને સર્વાંગ સમાધાન થાય છે. આત્મ સ્વરૂપ છે એ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. આત્મસ્વરૂપ જેને ઓળખાણમાં આવ્યું કે અનુભવમાં આવ્યું એને ક્યાંય અસમાધાન ન વર્તે. અસમાધાનના અસંખ્ય પ્રકાર છે. અજ્ઞાન દશામાં જે અસમાધાન થાય છે તેના અસંખ્ય પ્રકાર છે. એ તમામ પ્રકાર આત્માની ઓળખાણ થાય ને અનુભવ થાય એટલે બધા એક સાથે મટે છે. ક્યાંય અસમાધાન ન થાય એવું ન બને. કોઈ પણ વાત ગમે ત્યાંથી આવીને ઊભી થાય એ જીવને સમાધાન આવી જાય છે. આ એક બહુ મોટી વાત છે અને આ સમાધાન એ આત્મશાંતિનું ઉત્પાદક છે. આત્મસ્વરૂપનો નિર્ણય થાય અને અંદરથી જ સમાધાન આવે. હે, જ્ઞાની પુરુષના યુગે તો અહીં સુધી પહોંચ્યો, પદાર્થ નિર્ણય સુધી તો પહોંચી ગયો. જ્યારે સ્વરૂપનું ભાવ ભાષણ આવી ગયું એ જ્ઞાની પુરુષના યોગ વિના તો આવે નહીં, બીજ જ્ઞાન તો. એટલે એમાં જરૂર છે કે નથી જરૂર એ પ્રશ્ન તો રહેતો નથી, પણ એ પ્રકારે બીજ જ્ઞાન સુધી જે પહોંચે એને પછી ક્યાંય અસમાધાન થાય નહીં, એ વાત નક્કી છે. જીવતા મટે છે તેથી નિશંકતા આવે છે અને પોતાનું જે શાશ્વત અવ્યાબાધ અનંત સુખધામ છે એની નિશંકતા આવે છે. સર્વોત્કૃષ્ટ સુખનો ભંડાર પોતે છે એ નિશંકપણે પ્રતિભાસે છે. એમાં જે નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે, પછી કોઈ પણ પ્રકારના દુઃખનો ભય એને સતાવતો નથી. સૌથી મોટો ભય તો અનિત્યતાનો છે. કોઈ પણ માણસ સંસારિક દ્રષ્ટિએ ગમે તેટલો સાધન સંપન્ન હોય તો પણ એ બધું જ અનિત્ય છે એવું એને લાગ્યા વગર રહેતું નથી. કેમ કે એ તો રોજ જાણવા મળે છે કે આ ગયો, કાલ બીજો ગયો, પરમ દિવસે ત્રીજો ગયો, હું પણ જવાનો. એટલે આ સાધનો કાયમ મારી પાસે રહેવાના નથી. કાયમ તો મારી પાસે રહેવાના નથી, પણ એક ઝાટકે છૂટી જવાના છે, કટકે કટકે પણ છૂટવાના નથી. અને એની વેદના જીવને એટલી આવે છે કે બહુભાગ મનુષ્ય બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. એટલી બધી તીવ્ર વ્યાકુળતા અને દુઃખદાયક પરિસ્થિતિ ઊભી થાય છે કે સાનભાન જીવ ગુમાવે છે અને આયુષ પૂરું થઈ જાય છે બેશુદ્ધ અવસ્થામાં. એનું કારણ આ છે. એ અનિત્યતાનો ભય પોતે જીવતો હોય ત્યારે પણ એના કાળજામાં ઉંદર બનીને એના કાળજાને કોરે છે. આવી એક પરિસ્થિતિ અંદરમાં ચાલુ ને ચાલુ હોય જ છે દરેક મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને. કેમ કે એને સમાધાન આવવાનું નથી. નાનીને તો હર હાલતમાં અને ભેદજ્ઞાનનો પ્રયોગ કરનાર મુમુક્ષુને પણ હર હાલતમાં એ બધા જ પદાર્થો મારાથી ભિન્ન છે, અત્યારે જ ભિન્ન છે, શરીર પણ અત્યારે મારાથી ભિન્ન છે. આ શરીરથી જે પર્યાય ગ્રહણ થઈ છે એ પર્યાય ઉપર પણ જેનો મોહ નથી, ગમે ત્યારે આયુષ પૂરું થાય તો મને શું ફરક પડે છે. શાશ્વત એવો હું મારા અવ્યાબાધત્વને ક્યારે પણ છોડતો નથી, કે મારું અવ્યાબાધત્વ ક્યારે બાધા પામતું નથી, કોઈ રીતે મારા સુખને હાનિ પહોંચાડવા કોઈ સમર્થ નથી અને મને કોઈ દુઃખ દેવા પણ સમર્થ નથી. આવી જે પોતાની નિશંકતા, એ નિશંકતાથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. દુઃખના ભલે અસંખ્ય પ્રકાર હો, જે અસમાધાનના અસંખ્ય પ્રકાર છે તે બધા જ દુઃખના પ્રકાર છે. કેમ કે અસમાધાનથી દુઃખ ઉત્પન્ન થાય છે. એ સર્વ પ્રકારના દુઃખથી જીવ નિર્ભય હોય છે અને તેથી જ નિશંકતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. અને તેથી જ નિશંકતા એટલે અસંગ દશા ઉત્પન્ન કરવાનું સામર્થ્યપણો આવી નિશંકતા એવા પછી જ બની શકે છે. નહીતર ભયથી આકુલિત પરિણામ હોય ત્યાં રાગ દ્વેષમાં પરિણામ ખેંચાયા વિના રહે નહીં. અને એ ખેંચાણ છે એ જીવને અસંગ દશામાં અસંગ સ્વરૂપમાં આવવા દેતું નથી, એ જીવના પરિણામને ખેંચા કરે છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. એ ખંભાતના મુમુક્ષુ ભાઈઓને લખેલો આ પત્ર છે. ખરેખર એ ખંભાતના મુમુક્ષુ ભાઈઓને લખેલો છે, પણ એનો સ્વાધ્યાય કરનાર આત્માર્થી જીવને એ પત્ર મને લખ્યો છે એમ લાગવું જોઈએ, એમ અંદરમાં ભાસવું જોઈએ તો લાઈને ચડી જાય એવી વાત છે. અનંતકાળમાં આ જીવે સાધન તો ધર્મના સાધન તો અનંત કર્યા છે. યમ નિયમ સંયમ આપ કયો, પુન ત્યાગ વિરાગ અથાક લ્યો. જે સાધન વાર અનંત કયો, અનંત વાર એ બધા સાધન કર્યા છે, પણ કૃપાળુ દેવે અહીંયા જે જ્ઞાનીના માર્ગને આખી લાઈન દોરી બતાવી છે એ માર્ગે કદી ચડ્યો નથી, એ લાઈન હાથમાં નથી આવી. બાકી બધા સાધન એ લાઈન હાથમાં આવ્યા વિના કર્યા જ કર્યા છે. અહીંયા એક વિશેષ વાત ઉપર ધ્યાન દોરવા યોગ્ય છે કે મુમુક્ષુ જીવ છે એની શક્તિ બહુ મર્યાદિત છે. જ્ઞાન દશામાં જેટલી શક્તિ હોય એટલી શક્તિ મુમુક્ષુ દશામાં અંદરથી આત્માની પ્રગટ થઈ નથી. જ્યારે મર્યાદિત શક્તિ લઈને આત્મસાધન કરવા માટે જીવ ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે એની પોતાની મર્યાદિત શક્તિનું ભાન રાખીને એ શક્તિ જેટલી થોડી ઘણી છે એને એક નાનેના માર્ગમાં લગાવવામાં જ રોકવી અને આડાઅવળા સાધનમાં નહીં રોકવી, એટલો વિવેક કરવા યોગ્ય છે. ફરીથી નહીતર શું થાય છે કે જીવ અનેક સાધનમાં પોતાની શક્તિ રોકે છે, એ શક્તિ એની થોડી છે એ પણ વહેંચાઈ જાય છે, અને પછી ખરું કામ કરવાનું છે ત્યાં એની પાસે શક્તિ હોતી નથી કામ કરવાની. જેમ કોઈ માણસને આ જમાનામાં 500-700 રૂપિયાનો પગાર હોય, એ 400 રૂપિયાના બૂટ ચંપલ ખરીદીને પહેરે તો 200-300 રૂપિયામાં, 100-200 રૂપિયામાં એક મહિનાની રોટલી કેવી રીતે ખાય? પગાર તો મહિને મળવાનો છે ને, એટલે 500 રૂપિયાના પગારદારને 400 રૂપિયાના જોડા પહેરવા પોસાય નહીં, અને પહેરવા જાય તો તાવડી કોરી રહી જાય. એમ જેને ખર્ચ કરવામાં, ઓછી આવક વાળાને ખર્ચ કરવામાં વિવેક કરવો જોઈએ, એમ ઓછી શક્તિવાળા મુમુક્ષુને પોતાની શક્તિ ખર્ચ કરવામાં વિવેક કરવાની જરૂર છે. એ બીજા બીજા સાધનમાં લાગી જાય, પોતાની મેળે ક્ષોભસમ વધારવામાં શક્તિ વાપરે, કે પોતાની મેળે ઠીક લાગે એવા ગ્રહણ ત્યાગને વ્રતાદિમાં પડી જાય, અને મૂળ વસ્તુ મુમુક્ષુની ભૂમિકાની લાઈન આખી છૂટી જાય, હાથમાં જ ન આવે, આવું અનંતવાર બન્યું છે. સાધન વાર અનંત કયો તદપિ કછો હાથ મજૂ ન પડે, કાંઈ હાથમાં ન આવે. એટલે જેટલી પોતાની શક્તિ છે એ શક્તિને યથાર્થ માર્ગમાં લગાવવી, એટલો વિવેક કરવા યોગ્ય છે. મોડું થોડું થાય એનો એટલો વાંધો નથી, પણ જે કાંઈ થાય તેટલું યથાર્થ થાય એટલું લક્ષમાં લેવા યોગ્ય છે. એટલે કહે છે કે માત્ર તમ મુમુક્ષુઓને અર્થે, ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે સંક્ષેપમાં, કેમ કે પત્ર છે પુસ્તક નથી. આખું શાસ્ત્ર લખવા બેઠા હોય તો જ્ઞાનીઓ વિસ્તારથી અનેક ભેદે વાત કરે, અનેક દ્રષ્ટાંતથી વાત કરે, પણ અહીંયા તો પત્ર છે એટલે સંક્ષેપમાં લખાયો છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. આ કૃપાળુ દેવની સ્પષ્ટ આજ્ઞા છે કે આનો વિસ્તાર કરવો. કોઈ એમ પણ વિચારે છે કે કૃપાળુ દેવનો પત્ર વાંચી જવો પણ વિસ્તાર ન કરવો, એ યોગ્ય નથી. યોગ્ય નથી એટલે એમની જ આજ્ઞાને નહીં અનુસરવા જેવું છે. એમની આજ્ઞા તો છે કે પરસ્પર મળી અને વિસ્તાર કરવો અને સમજવું, વિસ્તારથી સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. આ પત્રની અંદર ભલે વાત સંક્ષેપમાં લખી છે પણ શાસ્ત્રનો ગૂઢ અર્થ એટલે પારમાર્થિક રહસ્ય અમે આમાં પ્રતિપાદન કરેલું છે એમ કહીને ધ્યાન ખેંચ્યું છે કે પત્ર ઉપર ઉપરથી વાંચી જવા જેવો નથી. એક એક વાતમાં પોતાના અનેક ભવોના અનુભવનો નિચોડ એક એક વાક્યમાં. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો, એકાદ વખત વાંચી ગયા, શબ્દાર્થને ભાવાર્થ સમજાઈ ગયો માટે મને ખબર છે કે હવે આ કાગળમાં શું લખ્યું છે, એમ એનું પૂર્ણ આવતી કરવા જેવી નથી. કૃપાળુદેવના વચનોમાં એટલું બધું ઊંડાણ છે કે જેમ જેમ એનો સ્વાધ્યાય જીવ કરે તો એ મુમુક્ષુ જીવને નવું નવું ઊંડાણ હાથ લાગે એવા વચનો છે. ક્યારેક કોઈ વચન ઉપરથી જાય છે, ક્યારેક કોઈ વચન ઉપરથી જાય છે, પણ જો વારંવાર સ્વાધ્યાય કરે તો નવા નવા ઊંડાણ હાથમાં આવે એવા એમના પત્રો છે, એવા એમના વચનો છે. તમે વારંવાર વિચારજો, યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. યોગ્યતા હશે તો એમ લખ્યું છે, આટલી કન્ડિશન મૂકી છે. એટલે કે પ્રત્યક્ષ સમાગમ જ્યારે થશે અને એ વખતે તમારી યોગ્યતાનો ખ્યાલ આવશે કે આ વાત અત્યારે કરવા જેવી છે, તો આ વાત વિસ્તારથી એનો વિચાર તમને બતાવીશું કે આની પાછળ અમે શું શું કહેવા માગીએ છીએ. જ્યારે કોઈ પણ જ્ઞાની પુરુષ સંક્ષેપમાં કોઈ વચનામૃતને પ્રકાશે છે ત્યારે એમની પાછળ ઘણી ઊંડી અને વિશાળ એમની વિચારધારા હોય છે. વચનામૃત ભલે સંક્ષેપમાં નીકળ્યું હોય પણ જો પ્રત્યક્ષ યોગ હોય તો એ વચનામૃતનું બેકગ્રાઉન્ડ શું છે, એની પાછળ એમને શું શું વિચાર્યું છે, કેટલા ઊંડાણથી વિચાર્યું છે, એ બહુ રસિક વિષય છે, બહુ ચાર્મિંગ સબ્જેક્ટ છે. અને એનું આમંત્રણ પણ કૃપાળુદેવે આ પત્રમાં આપી દીધું છે કે અમે જે આ વાત કરી એની પાછળ જે અમારો વિચાર છે એ યોગ્યતા હશે તો બતાવશો. એ પણ પોતાની વિચક્ષણતા હતી કે યોગ્યતા જોઈને જ વાત કરતા, કિંમતી વાતને ગમે તેમ ફેંકતા નહીં. સામાન્ય યોગ્યતા જોઈને એને જેટલી જરૂર હોય એટલી જ વાત કરતા. જેમ કોઈ એક્સપર્ટ ડૉક્ટર હોય તો દર્દીને જેટલી માત્રામાં જ્યારે જે દવા દેવાની યોગ્ય લાગે ત્યારે એટલી માત્રામાં ત્યારે તે દવા આપે. આ દવા ખાધા પહેલાં લેવાની છે ને આ દવા ખાધા પછી લેવાની, આ આટલી માત્રામાં લેવાની છે ને આટલો ટાઈમ લેવાની છે, એવું કૃપાળુદેવનું હતું. એ મુમુક્ષુ જે એમના સમાગમમાં આવતા તેને તેઓ બહુ સારી રીતે માપી શકતા એવું એમનું ઊંડું અને વિશાળ જ્ઞાન હતું કે મુમુક્ષુને માપી લેતા અને એની યોગ્યતા જોઈને એની જેટલી જરૂર હોય એટલું આપે, ઓછો અધિકું ન ઓછું આપે ન અધિક આપે, જેથી એને પણ નુકસાન નહીં અને પોતાની શક્તિનો પણ વ્યય થાય નહીં. કેટલાક મહાત્માઓ જ્ઞાનીઓ વિશેષ પ્રજ્ઞાવંત હોય છે અને એ વિશેષ પ્રજ્ઞાવંત પુરુષોમાં કૃપાળુદેવને ગણી શકાય. બધા જ જ્ઞાનીઓને એવો વિકલ્પ પણ નથી હોતો અને એવો ઉઘાડ પણ નથી હોતો અને એવો ઉદય પણ નથી હોતો. એમાં ઘણા ઘણા પ્રકારો ભજે છે એટલે સિદ્ધાંત ન બાંધી શકાય. જેમ કે કોઈ જ્ઞાનીને વ્યક્તિગત ઉપદેશનો ઉદય જ ન હોય અને સમષ્ટિગત ઉપદેશનો ઉદય હોય તો એક સાથે સેંકડો હજારો માણસો એ જ્ઞાનીની ધર્મસભામાં આવે ત્યારે એવો સંભવ નથી કે દરેકને યોગ્ય વાત થઈ શકે. એ સમષ્ટિગત વાત સિદ્ધાંત સૂત્ર અનુસાર કરે અથવા જે પણ શાસ્ત્ર હોય કે જે કાંઈ વિષય હાથમાં લીધો હોય એનું નિરૂપણ કરે. એમાં વાતો જે જે પ્રકારની આવે તે તે પ્રકારની યોગ્યતાવાળા જીવો જો સ્વલક્ષે શ્રવણ કરતા હોય તો ગ્રહણ કરી લે અને નહીતર અધરથી જાય, ઉપર ઉપરથી જાય અને બહુ ભાગ એવું બને છે. એટલે સમષ્ટિગત ઉપદેશમાં એ સંભવિત નથી પણ વ્યક્તિગત ઉપદેશમાં આ પ્રકાર સંભવિત છે. અને કૃપાળુદેવને વ્યક્તિગત ઉપદેશનો ઉદય હતો, સમષ્ટિગત ઉપદેશનો ઉદય ન હતો. એટલે વ્યક્તિગત રીતે મુમુક્ષુઓ એમના પરિચયમાં રહેલા અને પત્રો દ્વારા પણ પરિચય રાખતા, પરિચય સાધતા અને એ રીતે એમણે વ્યક્તિગત માર્ગદર્શન અતિ સુંદર આપ્યું છે, અસાધારણ વિચક્ષણતાથી આપ્યું છે. એ વાત સમજી શકાય છે. અમારો સમાગમ થાય તેમ તો નથી, એ અષાઢ મહિનામાં પત્ર લખેલો છે. સામાન્ય રીતે ચોમાસાની અંદર પોતે નિવૃત્તિ લઈ અને બહુ ભાગ ચરોતરના વિભાગમાં ખેડા જિલ્લામાં નિવૃત્તિ સ્થળમાં ક્યાંય ને ક્યાંય આવતા હતા, પધારતા હતા. પણ આ પત્ર લખ્યો છે ત્યારે લખે છે કે અત્યારે તો સમાગમ હાલ પૂરત નહીં થાય પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય. શ્રાવણ વદમાં જો નિવૃત્તિ માટે નીકળશું તો સમાગમ થઈ શકશે. પણ તે કયો સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. એટલે જે પ્રમાણે પોતાના વિચારો અને પરિણામ છે તેવા છે એવા ચોખ્ખે ચોખ્ખા સ્પષ્ટ સરળતાથી લખે છે. એનું કોઈ સ્થળનો નિર્ણય કર્યો નથી. લખે છે કે કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. આ કાળ ઘણો હીણો કાળ છે. વિષય કસાયના સંયોગો ફાયલા ફૂલેલા છે. અસત્સંગનો ઘેરાવો નિરંતર મનુષ્યને રહે એવી પરિસ્થિતિ છે અને યથાર્થ સત્સંગ અભાવવત છે અથવા ક્વચિત જ ક્યારેક કોઈને પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિ છે. એવા કળિયુગમાં ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. થોડો ટાઈમ પણ ક્ષણવાર પણ એમ લીધું છે વસ્તુ વિચાર વિના, એટલે આત્મકલ્યાણના વિચાર વિના, સ્વપર પદાર્થના વિચાર વિના ક્ષણવાર પણ ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. એ જ્ઞાનીઓએ આ શિક્ષા આપી છે કે તત્વ વિચાર, આત્મકલ્યાણનો વિચાર તો મુખ્ય કરીને નિરંતર રહેવો જોઈએ, તમને બધાને યથા યોગ્ય પહોંચે. એ રીતે સમાપ્ત થાય છે. સત્સંગના વિષયમાં કૃપાળુદેવને પોતાને કેટલું મૂલ્યાંકન છે એ એમના વચનોમાં ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા મળે છે, પણ ક્યાંક ક્યાંક તો અસાધારણ વાત લખી છે અને એનો એક નમૂનો પત્ર 269માં છે. આપણી પાસે 15 મિનિટ છે. પત્ર એક પોસ્ટકાર્ડના રૂપમાં 3 લીટી 4 લીટી 3 લીટીમાં લખાયેલો છે અને સૌભાગભાઈ ઉપર એ પત્ર લખાયેલો છે. દોર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે. કોઈ પણ પ્રવૃત્તિના સંબંધમાં ઉલ્લેખ છે, બાહ્ય પ્રવૃત્તિના સંબંધમાં, તો પોતે એ પ્રવૃત્તિના સંબંધમાં એમ લખે છે કે થવા યોગ્ય હશે તો થશે. ઈશ્વર ઈચ્છાનો અર્થ શું? થવા યોગ્ય હશે તો થશે. ખાસ કરીને 24મા અને 25મા વર્ષમાં વેદાંતની પરિભાષાનો પ્રયોગ સૌભાગભાઈના પત્રોમાં થયેલો છે, બીજા કોઈના પત્રોમાં એટલી વાત નથી. એટલા માટે થયેલો છે કે સૌભાગભાઈ એ ભાષામાં વધારે સમજશે એવું એમને ખ્યાલમાં હતું, એટલે એમની ભાષામાં એ પત્રો વચન પ્રયોગ કરતા. ઈશ્વર ઈચ્છા એટલે પોતે કોઈ ઈશ્વર કર્તૃત્વને માનતા હતા, ઈચ્છાવાળા ઈશ્વરને ઈશ્વર તરીકે સ્વીકારતા હતા એમ સમજવા યોગ્ય નથી. જનરલ એક બોલવાની વ્યવહારની પદ્ધતિ છે કે જે ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે સ્વીકારી લેવું, ઈશ્વર કરતાવાળા એમ માને છે અને એમ બોલવાની લોકોમાં પદ્ધતિ થઈ ગઈ છે. પણ અહીંયા અર્થઘટન એમ કરવું કે જે કાંઈ પ્રવૃત્તિ થવા યોગ્ય હશે તે થશે. અમે અત્યારથી એનું કોઈ પ્રી પ્લાનિંગ કરવા માગતા નથી એમ એનો અર્થ છે. અથવા કર્તૃત્વ બુદ્ધિએ કોઈ પ્રવૃત્તિ કરવાની અમારી ઈચ્છા નથી, પહેલાં આમ કરશું પછી આમ કરશું પછી આમ કરશું પછી આમ કરશું. જેમ સામાન્ય માણસ ભવિષ્યની પ્રવૃત્તિના ઘોડા દોડાવતો રહે છે એવી વિચારધારા જ્ઞાનીઓની હોતી નથી. કેમ કે અજ્ઞાન દશામાં જીવને આજની ચિંતા છે એના કરતાં વધારે આવતીકાલની ચિંતા છે, અને તે પણ આ ભાવ પૂરતી. પરભવની ચિંતા બહુ નથી કરતો કે મારી દુર્ગતિ ક્યાં થશે ને કેવી થશે એનો કાંઈક વિચાર કરેલો, પણ આ ભાવમાં આ ભાવના પરિવારવાળા છોકરાઓ છોકરાઓના છોકરાઓને એથી શક્ય હોય તો 71 પેઢી સુધી વિચારે તો પણ એને 72મી પેઢીની લાલચ છૂટે નહીં. એવી જે જીવની વૃત્તિ છે એવી વૃત્તિ એવો પ્રકાર જ્ઞાનીઓને નથી હોતો. ભવિષ્યની કોઈ ચિંતા જ એ કરતા નથી. આવતીકાલની શું, એક ઘડી પછી શું થશે કે શું ન થાય એની ચિંતા જ્ઞાનીઓને હોતી નથી. એ જ્ઞાનીઓનું લક્ષણ છે. અને ભવિષ્યની ચિંતા કરવી તે અજ્ઞાનીઓનું લક્ષણ છે. માપી લેવું, પોતાના પરિણામથી માપી લેવું કે પોતે ભવિષ્યની ચિંતામાં પીડ્યો છે કે નથી પીડ્યો. એટલે કહ્યું છે કે ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે. વચનામૃત સામાન્ય લાગે પણ એમાં એમનું જ્ઞાનત્વ પ્રકાશે છે. જ્ઞાનીનું જ્ઞાનત્વ શું છે એ એમાં પ્રસિદ્ધ થાય છે. અને જે કાંઈ પ્રવૃત્તિ થશે તેને સુખદાયક માની લઈશું, એમાં અમને અસમાધાન નહીં થાય. જે પ્રવૃત્તિ થવા યોગ્ય હશે તે થશે અને જે થાય તે ભલે થાય, અમને એની સાથે કાંઈ અત્યારથી બાંધછોડ કરવાનો વિકલ્પ નથી. પણ જ્યારે સંયોગની ચર્ચા કરે છે ત્યારે મન મિલાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. અમને સત્સંગનો એટલો બધો વિયોગ સાલે છે. સુભાગભાઈ દૂર હતા, પોતે ભવાનિયાથી પત્ર લખે છે, સાયલા રહેતા હતા. અમને મન મેળાપી ક્યાંય જે સત્સંગ મળતો નથી તો અમારો કાળ, અમારો સમય પસાર નથી થતો, એ દુર્લભ પડી ગયો છે અમને. બીજી બધી બાબતમાં પોતે સમાધાન કરે છે પણ સત્સંગના સંયોગ વિયોગમાં સમાધાન કરતા નથી, એવી એમની સત્સંગ પ્રત્યેની ભાવના છે એવો ઉલ્લેખ એમણે 491 નંબરના પત્રમાં કર્યો છે. 491 પત્ર, પાનું 393, અને જે સુએગ ડાંગની ગાથા છે એની નીચે છેલ્લો પેરેગ્રાફ છે. સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ, એટલે સંસારની આધિ વ્યાધિ ઉપાધિથી તો મુક્તપણે વર્તીએ છીએ કે એમને કાંઈ અડતું નથી, તો પણ સત્સંગને વિશે રહેલી જે ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું જે મહાત્મ્ય છે અને સત્સંગનો અમે સંયોગી છીએ છીએ એમાં અમને સમાધાન થતું નથી, વિયોગ થાય ત્યારે. તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું, કેવા શબ્દો વાપર્યા છે, સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર, રાત્રિ દિવસ, અહો એટલે દિવસ, અહોરાત્ર એમ અમને વેશા કરે છે. એ એમનો જે સર્વોત્તમ અપૂર્વ મહાત્મ્ય છે એ તો અમને વેશા જ કરે છે, એટલે એ બાબતમાં અમને આધિવ્યાધિ ઉપાધિનો નડતી નથી અમને, પણ આ જે છે એ વાત અમને મુખ્ય કરીને રહે છે એ ઉલ્લેખ એમણે 491માં પણ કર્યો છે. અહીંયા તો બહુ જોરથી વાત એક બીજી કરી છે, મોક્ષથી અમને સંત ચરણ સમીપતા બહુ વાલી છે, જબરદસ્ત વાત મૂકી છે. જો કોઈ મહાત્મા સંત પુરુષનો અમને સત્સંગ મળે, એમનું ચરણ સાનિધ્ય અમને મળી જાય, પોતે સત્પુરુષ છે તો પણ કેવી રીતે વિચારે છે સત્સંગમાં. જો જ્ઞાની પુરુષને પણ સત્સંગની કિંમત આટલી હોય તો મુમુક્ષુને કેટલી હોવી જોઈએ, એની જરૂરિયાત કેટલી ભાસવી જોઈએ, એ ત્રિરાશિ મૂકવા જેવી વાત છે. જ્યાં સુધી એટલી સત્સંગની કિંમત અને મૂલ્યાંકન ન આવે ત્યાં સુધી આત્મકલ્યાણ થવાની આશા રાખવી એ બેકાર વાત છે, કોઈ રીતે આત્મકલ્યાણ થઈ શકે નહીં. કેટલું લખ્યું છે, મોક્ષથી અમને સંત ચરણ સમીપતા બહુ વાલી છે. આવું કેમ લખ્યું હશે, મોક્ષની દશા તો સાધ્ય દશા છે, તમામ સાધક દશા પછીની એ સર્વોત્કૃષ્ટ દશા છે, અને એ દશાથી પણ અમને સત્સંગ વધારે વાલો છે એમ કેમ લખ્યું હશે. એ સત્સંગ એવો સત્સંગ હોય છે, મન મિલાપી સત્સંગ હોય છે કે જાણે સર્વસ્વ મળી ગયું. કોઈ મહાત્મા, કોઈ સંત પુરુષ એનું ચરણ સાનિધ્ય મળતા એક પ્રકાર એવો આવે છે, અહીંયા એમ કહેવાનો આશય છે, એવો એક પ્રકાર મુમુક્ષુના પરિણમનમાં ઉત્પન્ન થાય છે કે હવે એને કાંઈ જોઈતું નથી, એને સંત ચરણનું સાનિધ્ય મળ્યું તો હવે કાંઈ જોઈતું નથી, કાંઈમાં મોક્ષ પણ લઈ લીધો એમણે. આટલું સત્સંગનું મહાત્મા એક વાર જ્યારે આવે છે મુમુક્ષુની ભૂમિકામાં, ત્યાર પછી જ્ઞાન દશાની કે ઉપરની દશાઓની પ્રાપ્તિ હોય છે, એ પહેલાં ઉપર ઉપરની દશા આવી જાય એવું બનતું નથી, એવો ક્રમ પણ નથી, એ સૂચવવા માટે એમ લખ્યું છે. મોક્ષથી અમને સંત ચરણ સમીપતા બહુ વાલી છે પાછળ, પણ તે હરિની ઈચ્છા આગળ દીન છીએ, એ કુદરતની વ્યવસ્થા આગળ લાચાર છીએ કે અમને કોઈ જ્ઞાની પુરુષનું ચરણ સાનિધ્ય મળતો નથી. કોઈ પત્રમાં એવું લખે છે કે હરિની ઈચ્છા આગળ ભલે એક લાચારી અનુભવીએ છીએ, તો પણ અમારો પ્રયાસ સત્સંગ માટે નિરંતર ચાલુ રહે છે, અને એ પ્રયાસની સત્તા અમે હરિને સોંપી નથી. એ સત્તા અમે હરિને સોંપતા નથી, એ સત્તા અમે અમારા હાથમાં રાખી છે. ઠીક, એટલે એવું સમાધાન કરીને બેસી નથી રહેતા. સત્સમાગમ પ્રાપ્ત કરવા માટેના અમારા પ્રયત્નો હંમેશા હંમેશા ચાલુ રહે છે. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. સુભાગભાઈને લખે છે કે આ વિષયમાં તો ફરી ફરીને આપની સ્મૃતિ એટલા માટે થાય છે કે આપનો સમાગમ રહે તો બહુ કાળક્ષેપ થવો સુલભ થઈ જાય, અને તમારા સત્સંગમાં આપણે અરસપરસ એકબીજાના સત્સંગમાં રહીએ એ ભાવના રહ્યા કરે છે. કૃપાળુદેવના સમીપમાં અનેક સુપાત્ર જીવો આવેલા, એમાં શ્રી સુભાગભાઈનું પાત્ર સર્વોત્તમ હતું એમ એમના વચનોમાંથી નીકળે છે. અને એમના સત્સંગ માટે એમણે વારંવાર વિનંતીયુક્ત શબ્દનો પ્રયોગ કરેલો છે, એવો ઉલ્લેખ કોઈ બીજા મોક્ષોના પત્રોમાં જોવામાં આવતો નથી. એ ઉપરથી શ્રી સુભાગભાઈ પ્રત્યેનો જે બહુમાન છે, એ બહુમાન પણ આપણને સમજાવવું જોઈએ, અને એ બહુમાન આપણને ન સમજાઈને ન આવે તો કૃપાળુદેવને આપણે હજી બરાબર સમજી નથી શકતા એવું વિચારવું ઘટે છે. એટલે સુભાગભાઈનું જે મહત્વ છે, એ મહત્વ સવિશેષપણે મોક્ષના હૃદયમાં સ્થાન પામવું જોઈએ, અને નહીંતર એમાં યથાર્થતાનો અભાવ થઈ જાય, એ પણ થોડું વિચારવા જેવું છે. 453 પત્રમાં તો ચરણ સ્પર્શ કરેલા છે, લખેલા છે, એટલે હદ સુધી એ પત્ર લખાયો છે. 76 શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. કેવા શબ્દો વાપર્યા છે! અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો, એ જ વિનંતી. સુભાગભાઈના સત્સંગ માટે કેટલા શબ્દો એમણે બહુમાનથી વાપરેલા છે, તો કૃપાળુદેવ જેનું એટલું બહુમાન કરતા હોય, એનો મોક્ષ વિશેષ બહુમાન કરે તો તે યથાર્થ છે, પણ ઓછું કરે તો તે યથાર્થ નથી. આ એક ધ્યાન ખેંચવા જેવો પણ વિષય છે. હા, લાસાનો દાસ રાયચંદ પત્રની અંદર એ વાત લખી છે, છેલ્લે લાસાનો દાસ રાયચંદના પ્રણામ લખ્યા છે. ખરેખર સુભાગભાઈને બહુ બહુમાનથી પત્રો લખાયા છે.